તારીખ 4/5/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 331 25મા વર્ષમાં સૌભાગ્યભાઈ ઉપરનો પોસ્ટકાર્ડ છે, નાના પત્ર છે. પત્રનો વિષય એવો લીધો છે કે મનુષ્ય જીવને ક્યાં સુધી પોતાના સ્વરૂપ નિશ્ચય થઈ શકતો નથી એનું કારણ પ્રસિદ્ધ કર્યું છે. ઉપરાંત મનુષ્ય જીવને ક્યાં સુધી સત્સંગ અને સત્પુરુષનો મહિમા પણ સમજાતો નથી એ પોસ્ટકાર્ડમાં સંક્ષેપમાં આ વાત ટૂંકી વાત લખી છે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ સુભાષભાઈ પ્રત્યે, વિશેષ કરીને એમને વિનયની ભાષાનો પ્રયોગ કરેલો છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. શું કહું છું કે સ્વરૂપ સમજાવવું એક વાત છે અને સ્વરૂપ ભાસવું તે તદ્દન બીજી વાત છે. જે પરલક્ષી જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ સમજાય છે તે પોતાનું સ્વરૂપ નથી સમજાતું. જાણે કોઈ એક આત્મા નામનો પદાર્થ હોય બીજો, અને એનું કોઈ સ્વરૂપ એવું હોય એવું ભાવમાં રહી જાય છે અને પોતાનું સ્વરૂપ એવું લાગતું નથી. સ્વરૂપ ભાસે ત્યારે લાગવા માંડે છે, સમજાય ત્યારે એવું લાગતું નથી. જેમ કે આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ પદ સ્વરૂપ આત્મા છે પોતાનું, તો એવું લાગે જેમ અત્યારે લાગે છે હું ફલાણો માણસ છું એવું લાગે છે. એવું વિચારીએ છીએ કેમ કે એવું લાગે છે એટલે વિચારવાની જરૂર પડતી નથી. વિચારવાની જરૂર ત્યાં સુધી પડે છે કે જ્યાં સુધી એવું લાગતું નથી ત્યાં સુધી. એટલે લાગવું અને ભાસવું એક છે, વિચારવું એ કોઈ બીજી વાત છે. તો એક વાત બહુ સ્પષ્ટ એમણે કહી છે કે જ્યાં સુધી સંસારના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય પ્રસંગમાં, કોઈ અપવાદ માટે બાકી નથી રાખ્યો, અને કોઈ પણ એનો પ્રકાર હોય, એ ઉદયનો કોઈ પણ પ્રકાર હોય અને કોઈ પણ પ્રસંગ હોય, એમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે એટલે એ પ્રસંગ વાલો લાગે છે, એના ઉપર પ્રીતિ આવે છે, મીઠાશનો રસ ઉત્પન્ન થાય છે, ત્યારે એ સ્થિતિ જીવની ભ્રાંતિગત સુખની છે. અલબત્ત એ વખતે જીવ સુખાનુભવ કરે છે, સુખનો અનુભવ કરે છે, પણ એ ભ્રાંતિગતપણે કરે છે, એની ભ્રાંતિ છે જીવની, વાસ્તવિકતા એમાં કાંઈ નથી.
સાધારણ
ત્યાં સુધી પોતાનું સ્વરૂપ નહીં ભાસે, ત્યાં સુધી પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નહીં થાય, ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ નહીં થાય. સ્વરૂપ લક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ ત્યાં સુધી ચાલુ નહીં થાય. આટલી વાત છે. એટલે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં કયા પ્રકારના પરિણામ વર્તમાનમાં હોય કે જે જીવને નિર્ણય થવામાં પ્રતિબંધક છે, નિર્ણય થવામાં સફળ થવા નથી દેતો. આપણા માટે વિચારવા યોગ્ય વાત એટલા માટે છે કે આપણે આત્માના સ્વરૂપ વિશે વિચારીએ છીએ, વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, અને એવા કોઈ પણ બાહ્ય પ્રયત્નોથી સમજવાનો પ્રકાર ચાલે છે. વળી અનુભવી પુરુષોના વચનો એટલે શાસ્ત્રો, એના નિમિત્તે પણ સમજવાનો પ્રયત્ન ચાલે છે, છતાં નિર્ણય નથી થતો. એનું શું કારણ છે એ અહીંથી પકડી શકાય છે કે સંસારના કોઈ પણ ઉદય પ્રસંગમાં કે કોઈ પણ પ્રકારમાં આ જીવને વાલક છે. બહુ માર્મિક શબ્દ વાલક છે. વાલકમાં એટલી મીઠાશ નથી લેવી, પણ વાલું કોણ લાગે કે જે પોતાનું હોય તે વાલું લાગે. તારકું ગમે તેવું સારું હોય તો કોઈને વાલું લાગતું નથી, પોતાનું હોય તે વાલું લાગે છે. એટલે આ મારો ઉદય છે, આ મારો પ્રસંગ છે, આ મારે આમાં સંબંધ છે, અને મારાપણા સાથેની જે મીઠાશ છે તે પ્રકારના પરિણામ જ્ઞાનમાં સ્વરૂપ પ્રતિભાસને રોકનારા છે. ભાસતો નથી એમ બોલ્યો ને, સ્વરૂપ ભાસતો નથી એટલે સ્વરૂપનું ભાવભાષણ આવતું નથી. અને ભલે જીવ ગમે એટલા શાસ્ત્રો વાંચે, ધારે, વિચારે, પણ જ્યાં સુધી ઉદય પ્રસંગોમાં આ પ્રકારના પરિણામ વર્તે ત્યાં સુધી એ જીવને સ્વરૂપ નિર્ણય હોય શકે નહીં, કે જે સમય દર્શનનું કારણ છે. 751માં બીજો સંકેત કીધું છે. માન સન્માન બધા પ્રસંગ કોઈ બાકી અપવાદ નથી લીધો. વિચારવાનું તો એ જ છે કે પોતાના ઉદયમાં આવું બને છે તો ક્યાં બને છે. એમ પોતાના ઉદયના પરિણામોને તપાસીને સમજવું રહે છે કે આ પ્રકારના પરિણામ છે એ સ્વરૂપનો નિર્ણય નહીં થવા દે. ભલે ગમે તેટલો તત્વજ્ઞાનનો અભ્યાસ કરશો તો પણ આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં થવા દે. આત્મ સ્વરૂપનો નિર્ણય થયો તો દૂર વાત રહી, પણ સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. આ એક ત્યાર પછી બીજો એક પગથિયું લીધું છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવો એ તો થોડી વિશેષ વાત છે, પણ સત્પુરુષ અને એનો સંગ તે સત્સંગ છે. સત્પુરુષનું યથાર્થ મહાત્મ્ય, જ્ઞાની પુરુષનું યથાર્થ મહાત્મ્ય અને એના સંગનું મૂલ્યાંકન ત્યાં સુધી નહીં થાય. કેમ કે જે ઉદય પ્રસંગની વાલક છે એને ગૌણ કરાવશે, સત્પુરુષને પણ ગૌણ કરાવશે અને સત્સંગને પણ ગૌણ કરાવી દેશે. અધિક પણ પોતાના ઉદયમાં એને ભાસશે. જ્યાં સુધી એ પ્રકારની અધિકાઈ રહે છે ત્યાં સુધી સત્પુરુષનું મહાત્મા નહીં ભાસવાનું કારણ એનું ઓળખાણ પણ નથી, એટલે પહેલું સંકેત પણ નહીં થાય. બીજું તો નહીં થાય પણ પહેલું પણ નહીં થાય એમ કે છે. આગળ વાત લઈ લીધી જરા 351 માં જે બે પહેલા બે લીધા ને એમાં પહેલા બીજાની વાત કરીને પછી પહેલાની વાત કરે છે. કેવી ગર્ભિત વાતો આવી છે. 25મા વર્ષમાં પેલું 30મા વર્ષનું પત્ર છે જે આપણે સ્વાધ્યાય થઈ ગયો. એમ છે કે બે વિરુદ્ધ ખાતા છે, એક જમાનું ને એક ઉધારનું. તો ઉધારની રકમ જમામાં ખતવાય તો ખોટું છે ને, જમાની રકમ ઉધારમાં ખતવાય તો ખોટું છે. આખો સંસાર છે અથવા જેટલો કોઈ પોતાનો પૂર્વકર્મનો ઉદય છે એ તમામ મુમુક્ષુ જીવને ઉપેક્ષાનો વિષય છે. એ ઉધાર પાસો જ છે એકલો, એમાં ક્યાંય લાભ થાય એને જમે કરાય એવી એક પણ ચીજ નથી, એક પણ કાર્ય નથી. એની ઉપેક્ષા રહેવી જોઈએ, અને તે યથાર્થપણે ત્યારે રહે છે કે આત્મકલ્યાણની અપેક્ષા સહિત હોય તો, નહીં તો શું થાય છે કે ઓઘસંજ્ઞાએ વૈરાગ્ય ને ઉદાસીનતા આવે છે, એ પણ ઉપેક્ષા યથાર્થ નથી. એવા પણ જીવો મળે છે, અન્ય મતમાં હોય છે, જૈન મતમાં પણ હોય છે, કોઈ પણ સંપ્રદાયમાં હોય છે કે જેમાં ઉદાસીનતા વૈરાગ્ય હોય છે, પણ આત્મકલ્યાણની અપેક્ષા પૂર્વક આવેલી સંસારની ઉપેક્ષા તે યથાર્થ પરિસ્થિતિ છે. પણ ઉદયમાં તો અનેક પ્રકારની અપેક્ષાવાળી વૃત્તિઓને પરિણતિ રહ્યા કરે, અને આત્મકલ્યાણની પણ ઈચ્છા રહ્યા કરે તો ઈચ્છા હારી જશે અને વૃત્તિ જીતી જશે, ઈચ્છા સફળ નહીં થાય. પછી ઈચ્છાને બસ પ્રવૃત્તિ કરે છે, જે તત્વજ્ઞાનના અભ્યાસને વગેરે ગમે તે પ્રવૃત્તિ કરે, ધાર્મિક ક્ષેત્રની બાહ્ય પ્રવૃત્તિમાં તો કાંઈ ને કાંઈ ચાલે, પણ એ બધા પ્રવૃત્તિના ખાલી ખોખા છે, એમાં કોઈ શુક્રવાર થાય એવું નથી. એટલે આ શરત છે કે જેને આત્માની સમીપ જોવું છે, જેને જે આત્મકલ્યાણની અપેક્ષા રાખે છે જે જીવ, એ જીવનું બીજું પડખું આ પ્રકારે છે કે જેમાં સુખ સ્વરૂપ ભાસે છે એવો કોઈ ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસી શકે છે એવો કોઈ પ્રકાર અને કોઈ પ્રસંગમાં વાલક ન વર્તતી હોય, પોતાપણું ન આવતું હોય, મમત્વ ન આવતું હોય, મીઠાશ ન આવતી હોય, આ એક પોતાના પરિણામને ચકાસવાનો વિષય છે. આપણે એમ કહીશું ભૂલ નથી થતી ને, જરા વેરીફાય કરી લેજો, એવું પત્ર છે. કેવી રીતે આવે? પારકામાં આવે. આપણા દીકરા કરતા પાડોશીનો દીકરો વધારે રૂપાળો ને હોશિયાર હોય તો વાલો કેવો લાગે? બે સાથે રમતા હોય એમાં
પોતાનો
મારાપણું છે ત્યાં વાલો આવશે. બાજુવાળાનો બંગલો આપણા કરતા વધારે સારો હોય, આપણો સાધારણ હોય તો પણ તિરાડ એનામાં પડે તો કઈ અસર થાય? એના બંગલામાં તિરાડ પડી હોય તો ફેર પડે છે કે જ્યાં પોતાપણું છે ત્યાં વાલપ છે, અને ત્યાં જરા પણ પોણી સોળા ને થાય એ પોસાતું નથી. પ્રશ્ન શું છે? બરાબર સ્પષ્ટ કરો.
મનુષ્ય જીવન તો સંસારના ઉદય પ્રસંગોમાં દુઃખ લાગે, અને અજ્ઞાન અવસ્થામાં પ્રતિકૂળતાઓથી દુઃખ લાગે છે. પ્રતિકૂળતાઓના દુઃખમાં અને મુમુક્ષુને જે વાસ્તવિક દુઃખ લાગવું જોઈએ એ બે દુઃખમાં તફાવત કઈ હોય કે લાગવાપણામાં એક ફરક હોય?
ઘણો ફરક છે. પ્રતિકૂળતાનું દુઃખ કલ્પનાયુક્ત કલ્પેલું દુઃખ છે, પોતાની એક કલ્પના છે, ભ્રાંતિ છે જેને લઈને પોતે દુઃખી છે. અને આત્મકલ્યાણ નથી થતું એટલે જે દુઃખ લાગે છે એ તો અજ્ઞાન પરેશાનો દર્શન પરેશાનો દુઃખ છે. એ દુઃખ તો થવા યોગ્ય છે. વિકલ્પમાં દુઃખ લાગવું અથવા પોતાનું આત્મહિત સધાતું નથી એનું દુઃખ લાગવું એ તો લાગવાની જરૂર છે આ જીવન. એવી એક ભૂમિકામાંથી તો પસાર થાય જ છે મોક્ષ, પછી જ્ઞાન દશા પામે છે. એટલે એ સંબંધે તો કાંઈ દુઃખ લાગવાનો કાંઈ વાંધો નથી. એટલે બે દુઃખ વચ્ચે ઘણો ફરક છે. જગતમાં પ્રતિકૂળતા જેવી વાસ્તવિક કોઈ ચીજ નથી, શું માટે કલ્પના છે? અથવા જ્યાં જ્યાં આ જીવને જે તે પ્રસંગમાં દુઃખ થાય છે ત્યાં ત્યાં આ જીવે અજ્ઞાનથી કોઈ ને કોઈ કલ્પના કરી છે એમ વિચારવું, એમ સમજવું, અને એ અજ્ઞાન કયા પ્રકારે કેમ થયું છે, ભ્રાંતિ કેવી રીતે થઈ છે એની ખોજ અંદરમાં કરવી. સિદ્ધાંત એવો છે કે જ્ઞાને કરીને દુઃખ ન હોય, દુઃખ હોય એ અજ્ઞાને કરીને, જ્ઞાને કરીને દુઃખ ન હોય. આમ છે, કારણ કે જ્ઞાન દુઃખનું કારણ નથી, જ્ઞાન સુખનું કારણ છે. દુઃખ સુખ સાથે અભેદ છે જ્ઞાન તો. પત્ર નાનો છે પણ તત્વજ્ઞાનના અભ્યાસીને સ્વરૂપ પ્રતિભાસ કે સ્વરૂપ લક્ષણ નહીં થવાનું શું કારણ છે એ વાત બહુ જ વ્યવહારિક રીતે, વ્યવહારિક રીતે સ્પષ્ટ કરી દીધી છે. એટલું જ નહીં પણ જ્ઞાનીને પણ નહીં ઓળખે, જ્ઞાનીનો સત્પુરુષનો અને સત્સંગનો પણ મહિમા નહીં આવે. જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. શું કહે છે સુભાષભાઈને લખ્યું છે ને, એટલે ખાસ અનુલક્ષીને લખ્યું છે કે જ્યાં સુધી એ સંસારમાં જ્યાં જ્યાં મીઠાશ વર્તે છે, જ્યાં જ્યાં વાલપ વર્તે છે, એટલું વાલું આત્મહિત એટલું વાલું થવું ઘટે છે. જ્યાં સુધી આત્મહિત એટલું વાલું નહીં થાય ત્યાં સુધી સંસારનું વાલું વાલપ છે એનું ફળ સંસાર જ આવવાનું છે. એનું ફળ અસંસારપૂર્ણ એટલે મુક્તપણો ક્યાંથી આવશે? કેમ કે બે વિરુદ્ધ દિશાનો વિષય છે. એકની અપેક્ષામાં, સંસારી કાર્યોની અપેક્ષામાં આત્મહિતની ઉપેક્ષા આપોઆપ સમાયેલી છે, અને યથાર્થ આત્મકલ્યાણની અપેક્ષામાં સંસારની ઉપેક્ષા આપોઆપ ઉત્પન્ન થાય છે. આ ચેક કરી લેવા જેવો વિષય છે. કેમ થયું છે કે નહીં તો આપણે આત્મહિતની ઈચ્છા સાચી છે, યથાર્થ છે, નહીતર બોગસ છે. કેવી છે? કડક શબ્દ છે જરા, પણ એ પલાણ છે, એની પેલી વાત છે. આત્માનું હિત કરવાની ખરી ભાવના થઈ છે કે નહીં એ અહીંથી નીકળે છે. કેમ કે બે વિરુદ્ધ પરિસ્થિતિ છે. સામાન્ય માણસ, મનુષ્યનું જીવન જે છે કે આમ થાય તો સારું, આમ ન થાય તો સારું. ઉદયની અંદર આ થાય તો ઠીક, ના ન થાય તો ઠીક, આમ થાય તો ઠીક, ના આમ ન થાય તો ઠીક, અને પરિણામ એમાંથી ગૂંચવાયેલા જે રહ્યા છે એ ગૂંચવાયમાં ગૂંચવાડામાંથી પરિણામ બહાર નીકળતા નથી. ત્યારે અહીંયા એમ કહે છે કે તારા આખા ઉદયનું એક પોટલું વાળીને ઉપેક્ષિત થઈ જાય ને, એક પોટલું વાળીને કર્યો ખા નાખી દીધું. નામી નું એક વિશેષણ વાતર્યું છે અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ, કે જ્ઞાની ભવ ઉદાસી છે. ભવ ઉદાસી લીધા છે, જ્ઞાનીને ભવ ઉદાસી કયા છે. તો ભવ ઉદાસી એટલે શું? આખો જે વર્તમાન ભાવ છે એ મારું સ્વરૂપ જ નથી ને. અત્યારે હું મનુષ્ય નથી, પુરુષ નથી, ફલાણો ફલાણી તો નથી જ, પણ આખો ભાવ છે એ મારું સ્વરૂપ નથી. તો પછી ભાવના પેટા ભેદ રૂપે જે કઈ પ્રસંગો અનુકૂળ પ્રતિકૂળ ઉત્પન્ન થાય છે એની ઉદાસીનતા તો આપોઆપ એની અંદર છે. આખા ભાવ પ્રત્યે જે ઉદાસીન હોય તો બધા પ્રસંગોનો સરવાળો તે આખો ભાવ છે. પેલું તો બધું પેટા રકમ છે, એનો સરવાળો આખો ભાવ છે. આખા ભાવ પ્રત્યે જે ઉદાસ છે એ તમામ પ્રસંગો પ્રત્યે પણ ઉદાસ થાય છે, એવું એમનું પરિણમન હોય છે. એટલે એમને ક્યાંય વાલક હોતી નથી. આત્મહિતની ભાવના તીવ્ર હોવી જોઈએ, અપૂર્વ ભાવના, તીવ્ર ભાવના આત્મહિતની આપવી જોઈએ. ભાવના એક એવી ચીજ છે કે ભાવના વિરુદ્ધ પોતાના જ પરિણામ જો ચાલવા શરૂ થાય કોઈ ઉદયમાં તો ભાવનાને ઠેસ પહોંચે છે. અને ભાવનાને ઠેસ પહોંચે એ જીવ સહન નથી કરતો. બીજું બધું સહન કરવા તૈયાર છે, પણ કોઈ પોતાની ભાવનાને ઠેસ પહોંચે એવી વાત સહન કરવા જીવ એક તો ભાવના તીવ્ર હોવી જોઈએ. બીજું, જે તે ઉદયમાં વાલક વર્તે છે, જે તે પદાર્થ ઉપર વાલક વર્તે છે, જે તે વ્યક્તિ ઉપર વાલક વર્તે છે, કેમ કે કુટુંબ પરિવાર છે, એમાં તો વ્યક્તિઓમાં તો કુટુંબ પરિવારના સભ્યો છે, તો એને સામે રાખીને જોવાનું છે કે આ એક સંસારના જગતના સ્વતંત્ર પદાર્થો છે. કોઈ પૂર્વકર્મના કારણે એનો સંયોગ છે, બાકી તો જગતના બિલકુલ સ્વતંત્ર પદાર્થો છે. કેમ એમાં પોતાપણાની ભ્રાંતિ થાય છે, બીજામાં નથી થતી ને એનામાં કેમ પોતાપણાની ભ્રાંતિ થાય છે? એમ જ્યારે સામે છે ત્યારે જ તે એ વાહકને તોડવા માટેનો એક પુરુષાર્થ. અહીંયા શબ્દ શું વાપરો કે જ્યાં સુધી એવી વાલપ અવાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરીને, ખચિત શબ્દ તમારે હિન્દીમાં નથી વપરાતો, પણ ખચિતનો તમારે હિન્દીમાં શબ્દ પ્રયોગ છે, અક્ષર શબ્દ છે, અક્ષર કરવું જોઈએ, એ કામ અક્ષર કરના હી ચાહીએ, અક્ષર આવે છે તમારો, અક્ષર એટલે ચોક્કસ કરવું જોઈએ, જરૂર કરવું જોઈએ, કાઠિયાવાડી ભાષા છે ને શ્રીમદજીને તો એટલે ખચિત શબ્દ લીધો છે. એવું પુરુષાર્થ કરવો સામે રાખીને, બરાબર વિચારવું ન પડે, એટલે સામે આવે તો વિચારવું ન પડે ભૂખ કેમ આમ થાય છે, શું કારણ છે, એ જગતનો સ્વતંત્ર પદાર્થ નથી અને મિશ્ર પર્યાય છે, જે વ્યક્તિ છે એ તો મિશ્ર પર્યાય છે, અનંત પરમાણુનો સ્કંદ દેહ છે, આત્મા તો એ પણ પરમાત્મા છે, ભગવાન આત્મા છે. તો મારી દ્રષ્ટિની ભૂલ છે, નજરની ભૂલ છે કે એમાં મારા પણ લાગે છે, શું છે એ નજરની ભૂલ છે. તટસ્થ થઈને એને જગતના એક સ્વતંત્ર પદાર્થની નજરે જોઈને બીજી કલ્પના શું કરવા કરે છે? આ તો કલ્પના જ કરે છે, જે બીજું કઈ નથી. પરિસ્થિતિ તો એ છે કે જ્યાં સુધી જેના ઉપર વાલક વર્તે છે, કલ્પના છે એની ખાતરી થાય એવું છે, ત્યાં સુધી તો એને રાગથી વાલક વર્તે છે, અનુકૂળ ન વર્તે ત્યારે ક્યાં ગઈ વાલક એની? ઠીક છે, એ તો જે વ્યક્તિ પ્રત્યે કોઈ ભાવિ કે વર્તમાન અનુકૂળતાની કે સુખની આશા હોય એની, પણ એવી પણ વ્યક્તિઓ હોય છે કે જેની સાથે કોઈ એ પ્રકારનો આગળ પ્રસંગ થવાનો કે વર્તમાનનો પ્રસંગ ન હોય, છતાં પણ કર્મના ઉદયવશ પરિવારના સભ્ય તરીકે એમાં પોતાપણાનો વાલક આવી જતી હોય છે. એવું પણ બને છે, છોકરો હોય તો એમ સમજે કે ભવિષ્યમાં કમાઈને દેશે, લો ને આપણે દાખલો લઈએ, એ દીકરો છે મટકણમાં કામમાં આવશે, આપણે નિવૃત્તિ લેશું કે આપણા હાથ બરાબર નહીં ચાલતા હોય, શારીરિક પરિશ્રમ નહીં કરી શકતા હોય, તેના પરિશ્રમથી પણ આપણે જીવન ગુજારો કરશું, અથવા આપણી સંપત્તિ સંભાળશે, દીકરીને હાથે સાસરે જવાની હોય એની પાસેથી શું અપેક્ષા રાખવાની હોય, એની પાસેથી શું ભગની ભવિષ્યની અપેક્ષા છે? એ તો કલ્પના જ છે ને, પોતાપણા સિવાય બીજું શું છે? ઉદય શું ચિત છે, ઉદય ભાવ શું ચિત છે, એ ચાલતા અનુભવ ઉપરથી પોતાના પરિણામને સારી રીતે તપાસવાની જરૂર છે. એટલે કેવળ સ્વાર્થી જેવું થાય છે એવું નથી, આ એક ઉદય ભાવની એક વિચિત્રતા છે કે સ્વાર્થ ન હોય, ઉલટાનું આર્થિક નુકસાનનું કારણ હોય તો એની પાછળ તો કાંઈક કરિયાવર કરવો પડતો હોય, અને કરિયાવર કરવા માટે અનુકૂળતા એનું હોય, છતાં પણ પોતાપણાનું પાડોશી ડિગ્રી માટે એટલું એ પ્રમાણે નજર ફેર થાય છે કે નહીં સીધી? હવે તો નજરની જે ભૂલ છે એ નજરે પોતાપણાની નજરે દેખાય છે કેમ તને? એ ભ્રાંતિ છે, ભ્રાંતિ એટલે શું? એ જ ભ્રાંતિ છે કે પોતાનું છે ને પોતાનું દેખાય છે, એ જ ભ્રાંતિ છે. ભિન્ન છે ને ભિન્ન દેખાતું નથી, એ જ ભ્રાંતિ છે. એ તો એ હાલત તો ભિન્ન પણ અનુભવના પ્રયાસથી ભિન્ન પણ જોયા વિના કે પુરુષાર્થમાં લીધા વિના એ વાલક તૂટે નહીં. એટલે ખચિત પુરુષાર્થ કરવો એમ કે છે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને તર્ક કરીશ નહીં ખોટો એમ કે છે. વાતને કોઈ ખોટા તર્ક કુતર્કથી વિવાદમાં લઈ જઈશ નહીં. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી, જો તારે સ્વરૂપને લક્ષમાં લેવું હોય તો આ વાતને અવિસંવાદ જાણી. અમે તો નિષ્કામપણે લખી છે. આ લખવામાં અમારો કોઈ હેતુ નથી, પારમાર્થિક હેતુ સિવાયનો કોઈ અમારો હેતુ નથી. એક તો પુષ્કળ છે. શા માટે નિષ્ફળ જાય છે? 331 25મું વર્ષ મહા મહિના છે. 331 આવા પત્રો તો બહુ પ્રસિદ્ધ છે. એમના જે અનુયાયીઓ છે એમાં આવા બધા પત્રો, નાના પત્રો પણ બહુ પ્રસિદ્ધ છે. અમુક જે પ્રસિદ્ધ પત્રો છે એમાંથી આ એક પત્ર છે.
જેમ નાની નાની વાતમાં વાલક કરી નાખે છે, એમ ઘણી બધી વાતમાં દ્વેષ પણ ખૂબ કરે છે. જે કઈ પોતાને પ્રયોજન ન હોય, એમને સામેથી કોઈ વ્યક્તિ ચાલી જાય, કઈ પણ વિચાર કરે, કઈ લાગતું વળગતું ન હોય,
રાગ પણ અભિન્નપણાની કલ્પનાથી છે ને દ્વેષ પણ અભિન્નપણાની કલ્પનાની છે. ભિન્નપણાના જ્ઞાનમાં એ પ્રકારના પરિણામ સંભવિત નથી. વર્ષ છે. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. મુંબઈ ફાગણ વર્ષ 7 રવિવાર 1951. પલિત્રણ લાઈન. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. એટલા ટુકડો છે. શું કહે છે કે સર્વ વિભાવથી ઉદાસીન થઈને, ઉપેક્ષા કહો, ઉદાસીનતા કહો, એટલે જેમાં કાંઈ રસ નથી, ઉદાસીનતા હોય ત્યાં રસ નથી. કોઈ પણ વિભાવમાં જેને રસ નથી અને જે આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે ભજે છે, સહેજે સહેજે સ્વરૂપને અવલંબીને અવલંબનારી અવસ્થા સ્વરૂપાકાર ભાવે સહજપણે વર્તી રહી છે, તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે.
તીવ્ર જ્ઞાન દશા એટલે કેવળ જ્ઞાન
નહીં, મને દશા લેવી જોઈએ. મુનિ દશા લેવી જોઈએ, કેમ કે મુક્તિનું કારણ લીધું છે. આવી દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં, એટલે મોક્ષ ન પામે. તો મુનિ દશા છે તીવ્ર જ્ઞાન દશા છે, કેમ કે ત્યાં વિના પ્રયત્ન શુદ્ધ ઉપયોગ થતો હોય એવી સહજતા છે. વિના પ્રયત્ન એટલે વિના વિકલ્પે, પુરુષાર્થનો વિકલ્પ નથી, પણ પરિણતિ એવી ઘડાઈ ગઈ છે, ઘડતરી પરિણતિનું એવું થઈ ગયું છે કે ક્ષણ માત્રમાં ચૈતન્ય ગોળો છૂટો પડે છે. જ્ઞાન દશા એટલે જ્ઞાની ની દશા, અને જ્ઞાન દશામાં પણ તીવ્ર જ્ઞાન દશા એટલે મુનિ ની દશા, એમ લેવું જોઈએ. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું, જ્ઞાન દશા પ્રાપ્ત જ નથી થઈ, ત્યાં સુધી તીવ્ર જ્ઞાન દશાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે? એટલે તીવ્ર જ્ઞાન દશા તો ન લઈ શકાય, કારણ કે જીવન મુક્ત થવાની જે વાત છે એ તો અખંડ સિદ્ધાંત લીધો છે. કેમ કે વર્તમાનમાં જે દીક્ષાર્થી મુનિઓ આચાર્યોને જે વિશેષણો લગાડવામાં આવે છે એમાં અત્યંત શુદ્ધ નિજ પર્યાયને આત્મા સહેજે સહેજે ભજતો હોય એવું કાંઈ હોતું જ નથી. ક્રિયાકાંડ ભલે ગમે તે હોય છે, ત્યાગ વૈરાગ્યની ક્રિયાકાંડ ગમે તે દેખાતી હોય, પણ આત્મા અત્યંત નિજ શુદ્ધ પર્યાયને સહેજપણે સહેજે ભેજા કરે તો પરિસ્થિતિ ત્યાં છે. એટલે જ્ઞાન દશા એ નથી, ત્યાં તો તીવ્ર દશા જ્ઞાન દશા ક્યાંથી હોય? અને મુનિ પણ એટલા માટે હશે કે પછીના પેરેગ્રાફમાં એમણે એ વિષય લીખ્યો છે, એના ઉપરથી એમ લાગે છે કે કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. એવી ગહન દશા છે કે મુનિ દશામાં કેવો અંતર પુરુષાર્થ હોય છે એનો અંદાજ સાધારણ પ્રાણીને નથી આવતો. જે અપૂર્વ અવસરમાં એમણે ગાયું છે, ક્રોધ માન માયા લોભના જે પ્રકારો લીધા છે, એના જે ઉદય પણ લીધા છે કે વંદે ચક્રી તથાપિ ન મળે માન ગો, દેહ જાય પણ માયા થાય અને રોમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો, તો એ એક સમજાવવા માટેનો વિષય છે, નાસ્તિથી સમજાવવાનો વિષય છે. મુનિ દશાનું માપ નીકળે એવું નથી, એટલાથી એવી કોઈ ગહન દશા છે એટલેથી કોઈ મુનિ દશાનું માપ ન નીકળે. પણ સમજાવવું કેવી રીતે? સંસારી જીવોને તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો લઈને કહેવું પડે કે આમાં પણ હારતા નથી, આમાં પણ હારતા નથી, આમાં પણ એમને કઈ વાંધો આવતો નથી, એમ છતાં એને કેટલું ઊંડાણ છે કે જે ક્ષણ માત્રમાં શુદ્ધ ઉપયોગમાં આવી જાય એનો અંદાજ કાઢવો એ સાધારણ જીવનું તો કામ નથી. એવી મુનિ દશા હોય છે, ભાવલિંગી મુનિ દશા જે હોય છે, પરમેષ્ટિ પદ જ ગણધરો જેને નમસ્કાર કરે છે એવી કોઈ અલૌકિક દશા છે. આપણે એક સામાન્ય વિચાર કરીએ કે ઋતુનો પ્રકોપ હોય છે, શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેયમાં ઋતુ તીવ્રતા ધારણ કરે છે, તો સુત્તમ ઠંડી પડતી હોય તો માણસ ઘરની અંદર બારી દરવાજા બંધ કરીને ગરમ કપડાં પહેરીને જાડા ગોદડા ઓઢીને પણ પછી અંગથી સંકોચાઈને હોઈ જાય છે, ટૂંટી વાળીને કે ઠંડી વાય છે એ ઠંડી વાય છે. તો જંગલની અંદર ઠંડા પવનના સુસરાટામાં નિર્વસ્ત્ર દશામાં જેને ખબર ન પડે કે ઠંડી છે કે નહીં, ક્યાં ઉપયોગ રમતો હશે એ થતો, કે જાણે એને ખબર જ નથી કે ઠંડી કેટલી અત્યારે પડે છે, કેવો ઉપયોગ હશે? જે નિયમ સારમાં લીધો છે કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત અને દેહ માત્ર પણ જેને પરિગ્રહ છે, એટલે ઉપયોગનો ફેલાવો શરીરમાંથી જાણે છૂટી ગયો છે, ઉપયોગ રહિત દેહ છે. પાંચ ઇન્દ્રિયો રાખો દે, એનો ફેલાવો નથી, ઉપયોગનો ફેલાવો એમાં જાણે નથી, એવી મોટી દશા છે, બહુ ગહન દશા છે. એમ કેવું કેટલાક વચનો નું ક્લાસિફિકેશન કર્યું છે, વર્ગીકરણ, એમાં ઘણી વાતો લીધી છે. અત્યારે તો એમાં નથી એવી વાત, પણ ઘણી જગ્યાએ લીધી છે. ગુરુદેવ ના શબ્દો લઈએ તો કપાળદેવ માટે એ આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચન કરતી વખતે શું બોલ્યા છે, આ પ્રવચન થયા છે 1995, એટલે આજથી 52-53 વર્ષ થઈ ગયા. રાજકોટની અંદર થયેલા પ્રવચનો છે. શ્રીમદનું જીવન સમજવા માટે મતાગ્રહથી દુરાગ્રહથી દૂર રહી એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું જોઈએ. જ્ઞાનીની વિશાળ દ્રષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવો ભર્યા છે, કેવા કેવા અપૂર્વ ભાવો ભર્યા છે, તેમાં વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમ બધું છે. બાળકથી માંડીને આધ્યાત્મિક સત સ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા, ક્યાં લીધી સુધી વાત લીધી છે, આધ્યાત્મિક સત સ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. કાલ તમને આપ્યું ને એમાંથી વાંચો છો, ધન્યારાધનામાંથી વાંચો છો, અને તારવીને મૂક્યું છે. શું ગુરુદેવના ઉદ્ગારો, વ્યવહાર નીતિથી લઈને પૂર્ણ શુદ્ધતા અને કેવળ જ્ઞાન સુધીના ભણકાર તેમાં છે. શું બાકી રહ્યું હવે, મુનિ દશા તો વચ્ચે આવી ગઈ. એક વ્યવહાર નીતિથી માંડીને સજ્જનતાથી માંડીને પૂર્ણતા, પૂર્ણ શુદ્ધતા અને કેવળ જ્ઞાન સુધીના ભણકાર તેમાં છે. કોઈ જ્ઞાન બળના અપૂર્વ યોગે એ લખાયેલા છે એમના વચન. જ્ઞાન બળનો પણ કોઈ અપૂર્વ યોગે નીકળેલા લખાયેલા વચનો છે. પેરેગ્રાફ એટલે ચાર પેરેગ્રાફમાં કારણ છે, એમાં એક પેરેગ્રાફમાં છે વચ્ચેનો. આ બધી વાત આવે છે, ગુરુવાનો યોગ, કરણાનો યોગ, શરણાનો યોગ, કથાનો યોગ, ઘણી વાત આવે છે. એક વાત સ્પષ્ટ છે કે મુમુક્ષુને પત્રો લખાયા હોવાથી મુમુક્ષુને યોગ્ય જે માર્ગદર્શન ભિન્ન ભિન્ન યોગ્યતામાં આપવું જોઈએ એ આપવાની અસાધારણ વિચક્ષણતા પોતે ધારણ કરતા હતા, અને તેથી કરીને એમણે એ માર્ગદર્શન વ્યક્તિગત રીતે જે આપ્યું છે એ જો કોઈ પણ જે કોઈ માર્ગદર્શન જો પોતાની યોગ્યતાને લાગુ પડતું હોય તો એ રામબાણ જેવું કામ કરી જાય. કેમકે યોગ્યતા તો ભિન્ન ભિન્ન છે મુમુક્ષુઓની, એક યોગ્યતા વાળા બધા મુમુક્ષુઓ તો હોતા નથી. તો કોઈ યોગ્યતા જો પોતાને સ્પર્શતી હોય એવી વાત હોય તો એ માર્ગદર્શન પોતાને ઘણું ઉપયોગી થઈ પડે. એટલે મુમુક્ષુ માટેનો ઉત્તમ ગ્રંથ એટલા માટે છે કે મુમુક્ષુને સ્પર્શીને ઘણી વાતો આવે છે, તો એ આપણા માટે વર્તમાન પ્રયોજનભૂત છે, વર્તમાન દશા માટે એ જ પ્રયોજનભૂત છે. જેમ પૂજ્ય બેનશ્રીના વચનામૃત માટે ગુરુદેવ જરા વિશેષ ઉલ્લાસથી કહેતા હતા, એનું શું કારણ છે? તમે કોઈ પુસ્તક માટે નથી કહ્યું, પણ આ પુસ્તક માટે કહીએ છીએ. કેમ કે એમાં પણ મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય ઘણી વાતોનું સંકલન છે. બીજી પણ મુનિદશાની વાત લીધી છે કે વૈજ્ઞાનની વાત લીધી છે, એમને પણ ઘણા બધા વિષયો આવરી લીધા છે, પણ વધારે વાતો મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય છે અને મુમુક્ષુને માટે વધારે જરૂરી છે. એટલે એ ગુરુદેવનો ખ્યાલ ગયો કે ઠીક છે, વર્તમાન સમાજને આ વધારે ઉપકારી છે, તો એ વાતને પોતે મુખ્ય કરી પ્રશંસા કરવાની. એમ આ ગ્રંથનું પણ એવું જ છે, મુમુક્ષુને યોગ્ય ઘણો ખોરાક મળે છે આમાંથી. મુમુક્ષુને વિચારવું એટલું રહે કે પોતાને શું શું વાત લાગુ પડે છે, કેમ કે સ્વાધ્યાય તો અધ્યયન તો પોતાના લક્ષ્ય કરવાનું. બાકી સત્પુરુષ માટે એમને કલમ બહુ ચલાવી છે, એ પણ આ ગ્રંથની વિશેષતા છે. સામાન્ય રીતે જ્ઞાની એવી વાત કરે તો પગલું લેવાનો પ્રસંગ વધારે ઊભો થાય, કે પોતાની મહત્તા વધારવા માટે જ્ઞાની સત્પુરુષનો મહિમા વધારે કરવા માટે કહેશો તો પોતાની વાત પોતાનો મહિમા વધારવો હશે, એવું અવળું લેવાનો પ્રસંગ બની જાય. એટલે સામાન્ય રીતે એ પોતાને લાગુ પડતું હોવાથી જ્ઞાનીઓ એવી વાત બહુ નથી કરતા, પણ આ ગ્રંથમાં એ વિષય બહુ આવ્યો છે. એ આપણું સૌભાગ્ય છે, મુમુક્ષુઓનું એ સૌભાગ્ય છે કે એવો વિષય પણ ખુલ્યો છે. કેમ કે ગુરુની ભક્તિ એની વાત આવે તો ગુરુદેવ રાગ છે કરી ના પાડી દેતા હતા, કેમ કે ભક્તિ તો બધા કરતા હતા, એ તમારો રાગ છે, એ તમારો રાગ છે. પણ માતાજીની ભક્તિની વાત આવી તો પછી ખૂબ આગળ વાત, જરા વિશેષ કરી વાત, ઘણી વાત કરી, કેમ કે પોતાને નહોતી લાગુ પડતી. માટે ન્યાયનું પલ્લું તો એવું છે ને કે પોતાની વાત આવે તો પાછા હટી જાય, કોઈ બીજા સત્પુરુષની વાત આવે તો બહુ જોર થઈ ગઈ. અમને કોઈ એવું જનરલ વાત લીધી છે, સિદ્ધાંતિક રીતે વાત લીધી છે કે સત્પુરુષનો મહિમા મુમુક્ષુને દર્શનમોહના અનુભવનું ઘટવાનું કારણ હોવાથી દર્શનમોહનો અનુભવ ઘટવા માટે સુગમમાં સુગમ ઉપાય છે. જે મોટો દોષ ટાળવો છે મિથ્યાત્વનો, એના માટે બહુ સુગમ ઉપાય ગણાવીને એમને ગણીને એ વિષયનું પ્રતિપાદન વધારે જોરથી કર્યું છે. એમાં એ દરકાર નથી કરી કે કોઈ મારા ઉપર ખેંચી જશે તો, એ વાત એમને મુખ્ય નથી કરી, એટલે એ લખી શક્યા છે. અને મુમુક્ષુઓ પણ એવા સ્વચ્છંદી એમની સમીપમાં આવેલા નહોતા કે અવળું લઈએ. એમના સમીપમાં આવેલા મુમુક્ષુઓની સરળતા હતી, નહીતર સૌ અવળું લેવું એ સહજ થઈ જાય છે, સગળું લેવું અઘરું પડે છે જીવને. એવો એક પત્ર આપણી પાસે 10-1 મિનિટ જેવો ટાઈમ છે, જરાક વિચાર માગે એવો પ્રશ્ન પત્ર છે. પત્ર તો 2 લીટીનો છે પોસ્ટકાર્ડ, પણ કેવી વાત એમણે વિચિક્ષણતાથી મૂકી છે, એ કોઈ પણ બુદ્ધિવાળા માણસને વિચાર તો કરી મૂકે એવી વાત મૂકી છે. શું કહે છે, એક કુંવરજી મગનલાલ કરીને કલ્લોલના મુમુક્ષુ છે, ઉત્તર ગુજરાતમાં કલ્લોલ છે, મહેસાણા પાસે કડી કલ્લોલ, એમનો એક પોસ્ટકાર્ડ લખેલો છે. પત્રાંક 272, વર્ષ 24માં ભાદરવા મહિનાનો પત્ર છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. શું કે છે, કેમ સત્પુરુષ નથી ઓળખાતા, કે અવિરતીપણે હોવાને લીધે અને પૂર્વકર્મના ઉદયો પણ ચિત્ર વિચિત્ર હોવાને લીધે અને ચારિત્રમોહનો અંશ પણ બીજા જીવો સમજી શકે એવો સ્થૂળ હોવાને લીધે, રાગ દ્વેષ મોહ ચારિત્રના જે છે પરિણામો એ પણ બીજાને ખ્યાલમાં આવે કે ત્યારે એમને રાગ થયો છે, અત્યારે એમને દ્વેષ થયો છે, અત્યારે થોડીક માયા પણ થઈ છે, અત્યારે થોડુંક માન પણ થયું છે, બધી ખબર પડે. એવા સ્થૂળ પરિણામો પણ થાય. પણ એ મહત્પુરુષ છે જેણે પોતાના પરમાત્માને અનુસંધાન કરી લીધું, કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ, એટલે ચારિત્રમો લઈ લીધો એમણે, પણ વંદન યોગ્ય જ છે. મુમુક્ષુ માટે તો વંદન યોગ્ય જ છે. એવા મહાત્મા પ્રાપ્ત થયે, નિસંદેહપણે ન વર્તી શકાતું હોય ને આ જીવને શંકા પડી જતી હોય તો ન જ વર્તી શકાય, નિસંદેહપણે ન જ વર્તી શકાય એવો કોઈ પ્રકાર ભજતો હોય, સામે પોતાને ઉદય સામે આવતો હોય, પોતા ઉપર ગુસ્સો કર્યો હોય ગયો, તો એક વિચારથી નિર્ણય કર્યો કે આ મહાપુરુષ છે, જ્ઞાની છે, એક વાત છે. પણ એ નિર્ણયમાં ટકવું એ બહુ જ બીજી વાત છે, તદ્દન બીજી વાત છે. કેમ કે ઉદય વખતે ચિત્ત સ્થિરતા મિથ્યાત્વ અવસ્થામાં ન રહે અને ચિત્ત ડગી જાય કે આવું વર્તન કરે છે, કઈ ઊંડે ઊંડે શંકા પડી જાય. નિસંદેહ પણ ન જ વર્તી શકાય તેમ વર્તતો હોય, એવો કોઈ ઉદય વર્તતો હોય, તો તેવા પ્રસંગમાં મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ, આ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. એ વાત સમજવા જેવી છે. મૂકી દીધો પુષ્કાર, હવે બે લીટી લખીને પુષ્કાર મૂકી દીધું છે. એવી વાત છે, ગમે એવા બુદ્ધિવાળાને વિચાર તો કરી મૂકે એવી વાત છે. જોકે જે પ્રશ્ન એમને ઉઠાવ્યો છે, બહુ ધ્યાનથી આ પુષ્કાળને જો વિચારવામાં આવે, આ વચનોને એમના આ વચનોને બહુ ધ્યાનથી જરાક વિચારવામાં આવે, તો એમણે ઉત્તર આપીને પ્રશ્ન ઉઠાવ્યો છે. શું ઉત્તર આપીને પ્રશ્ન ઉઠાવ્યો છે? જો એના ઉપર ધ્યાન ન જાય તો એમ થાય કે આ વાતો ધૂરી મૂકી દીધી છે, આમાં શું કરવું, લ્યો આવું થાય ત્યારે શું કરવું, તો પછી મને ઉત્તર ક્યાં ગોતવો? ઉત્તર તો પહેલા આપી દીધો છે. શું ઉત્તર આપ્યો છે? કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. ઠીક, બહુ વાતો લખી છે જુદી જુદી રીતે. સત્પુરુષના વિષયમાં જે કલમ ચલાવી છે એ તો કોઈ ગ્રંથમાં ઉપલબ્ધ સાહિત્યમાં જોવા મળતું નથી. 213 પત્ર મેં જોયો હતો થોડા દિવસ પહેલા, લાંબો પત્ર છે એટલે અત્યારે તો એનો સમય નથી. જેને જુઓ એને 213 વાંચી જુઓ. 213 વાતો લખી છે. પરમાત્માથી પણ અધિક સત્પુરુષને સ્થાય પાછા, અધિક સ્થાય પાછા કેમ? ઓહો, તમે પરમાત્માને દ્રષ્ટિમાં પચાવી લીધા, અને પચાવ્યા છતાં કોઈને ખબર પડવા દેતા નથી કે મારે આવા પરમાત્માને અંદરમાં પચાવ્યા છે. આ તો વધારે માનવ જાવી એવી વાત છે. પેલા પરમાત્માએ તો વિતરાગતાનો વૈભવ બહાર મૂક્યો એટલે આખું જગત નમે છે, સો ઇન્દ્ર નમે છે તીર્થન કરાવીને. પણ એવા અંતર નિજ પરમાત્માને પચાવીને કોઈને બહારમાં ખબર પડવા દેતા નથી કે અનંત ગુણની સંપત્તિ મારે ત્યાં આવી ગઈ છે, ખજાનો મારી દ્રષ્ટિના કબજામાં છે. કેટલી ગંભીર વાત છે.
શિક્ષા કેમ એ આચરણ જે એમને કહ્યું વાદ વિવાદ,
ગુરુએ ને મારો પ્રશ્ન એ છે, આપણે મુમુક્ષુની વાત લઈએ છીએ, મુમુક્ષુએ એમનું કોઈ પણ આચરણ વંદન યોગ્ય છે? એમના ગુરુના સ્થાને આપણે બેસવાની જરૂર નથી. આપણે તો આપણે સત્યના પક્ષમાં રહેવું, પુણ્ય હોય તો વાદ વિવાદ કરવું, નહીતર અસત્યનો નિષેધ ને તલ્લાક આવ્યા વિના રહીએ નહીં. ગુરુદેવ આપી ગયા છે બધી સૂચના અને માર્ગદર્શન, તો ગુરુદેવ આપી ગયા. પ્રવચનમાં આવ્યું તો પરમાગમ સારમાં છે, પરમાગમ સારમાં 623 નંબર, પરમાગમ સારનો 723 નંબર નો બોલ છે. એની જુદી વાત છે, પણ એને તલ્લાક આવ્યા વિના રહીએ, આવ્યા વિના રહીએ જ નહીં. જ્યાં પ્રશસ્ત રાગ હોય ત્યાં પ્રશસ્ત દ્વેષ, એક સિક્કાની બે બાજુ હોવાથી સિક્કાની સાઈડ બદલાય એટલે દ્વેષ જ આવીને ઉભરે, સાઈડ બદલાઈ ગઈ, નહીતર સિક્કો ખોટો છે. બીજી સાઈડમાં જો કાયમ છાપનો હોય તો સિક્કો ખોટો છે. પ્રશસ્ત રાગે એનો સાચો નથી, પ્રશસ્ત રાગે પણ આડંબર જ છે, એનો દેખાવ જ છે. એમ કે બધા અનેક પ્રકારના માર્ગદર્શન નાની પુરુષોના વચનોમાં તો આવે જ છે, એનો જરા સ્થિર ચિત્ત ઊંડો વિચાર કરવો જોઈએ. ખરી વાત એ છે કે મુનિ દશાનું જજમેન્ટ લેવા માટે આપણે યોગ્ય નથી, એ એમના ગુરુને સોંપીએ આપણે, એ જજમેન્ટ આપણે. નાની પુરુષનું જજમેન્ટ લેવા માટે આપણે યોગ્ય નથી, તો મુનિ દશાનું જજમેન્ટ આપણે લેવા માટે ક્યાં યોગ્ય છે? એ દશાને સમજવાનો પ્રયત્ન કરવો એ જ આપણા માટે ઈષ્ટ છે. એટલે એના જજમેન્ટમાં ના જાણવું, હા વિવેક કરવો એ જ્ઞાનનો સ્વભાવ છે, અને એમાં પણ પહેલા પોતાનો વિવેક કરવો એ જ્ઞાનનો સ્વભાવ છે. બીજાની વાત બીજા નંબરે છે, કે એ વિચાર કરતા મારા જીવને નુકસાન થશે કે લાભ થશે એ પહેલા સમજીને પછી એના વિવેકમાં જાવી. શું સામાન્ય રીતે જીવને બીજાની દશામાં ગુણદોષ જોવો એક આદત પડી ગયેલી છે, અને પોતાની દશામાં પોતાનું નિરવલોકન થાય જ નહીં એ પણ આદત પડી ગઈ છે. એ આખી વિપરીત પરિસ્થિતિ છે. પહેલા પોતાને જોવાની વાત છે, પછી બીજા એ તો દેખાઈ જાય, તો સૌ ખ્યાલ આવી જાય.